भवानी शंकरौ वंदे श्रद्धा विश्वास रूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धाः स्वान्तस्थमीश्वरम् राजा राम 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 सीता राम 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 राजा राम राम राजा राम 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 सीता राम 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 राजा राजा राम 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 सीता राम 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 राजा राम राजा राम 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 सीता राम 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 राजा राम राजा राम 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 सीता राम 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 राजा राम राजा राम 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 सीता राम 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 राजा राम सीता राम 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 सीता राम राम सीता राम 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 सीता राम सीता राम 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 सीता राम राम सीता राम 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 सीता राम राम राजा राम 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 सीता राम 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 राजा राम राजा राम 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 सीता राम 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 राजा राम राजा राम 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 सीता राम 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 राजा राम
ભારતીય સંસ્કૃતિનું રામાયણ કાળનું દિગ્દર્શન રામ ચરિત્ર ઉપરથી સહેલાઈથી જાણવા મળે. ભારતીય સંસ્કૃતિ રામાયણ કાળની અંદર કેવી હતી, ભારતીય સંસ્કૃતિની પરંપરાઓ રામાયણ કાળમાં કયા પ્રકારે કાર્ય કરતી હતી તેનો આછો પાતળો ચિતાર વાલ્મીકિ રામાયણ ઉપરથી અને રામચરિતમાનસ બંને ઉપરથી જાણવા મળે. તે વખતે એક હતી રાજ્ય સત્તા, બીજી હતી ધર્મ સત્તા. રાજ્ય સત્તા અને ધર્મ સત્તા એટલે ભૌતિક બળ અને અધ્યાત્મ બળ, આ બંને બળ વિશે એમ કહેવાય છે કે જે રાજ્ય સત્તા હોય તેના ઉપર ધર્મ સત્તા જેની પાસે હોય તેનો થોડો અંકુશ હોવો જોઈએ. રાજ્ય સત્તા એટલે જે શાસક વર્ગ હોય તેના પર જો ધર્મ સત્તાનો અંકુશ હોય તો સુચારુ રૂપે રાજ્ય શાસકો રાજ્ય કરી શકે, અને જ્યારે જ્યારે એવા કોઈ પ્રસંગો ઉપસ્થિત થાય જ્યારે માર્ગદર્શનની અથવા સલાહની આવશ્યકતા હોય ત્યારે સુયોગ્ય રીતે સલાહ પણ પ્રદાન કરી શકે, માર્ગદર્શન આપી શકે. સાથે સાથે એ પણ આવશ્યક કે ધર્મ સત્તા પર રાજ્ય સત્તાનો પણ થોડો અંકુશ હોય, કારણ કે ધર્મ સત્તાને નામે પણ કેટલીક વાર ધર્માચાર્યો મનસ્વી રીતે વર્તે, ભોગપરાયણ બની જાય, વિલાસપરાયણ થઈ જાય, જેવી વાતો શાસ્ત્રોની અંદર ન હોય તેવી વાતોનું અનુસરણ કરે, વિપથગામી થઈ જાય, જીવનના અને શાસ્ત્રોના મૂળભૂત સંદેશાઓને ભૂલી જાય, તો તે વખતે તેમના પર કાબુ કોણ કરે? રાજ્ય સત્તા જાગ્રત હોય તો ધર્મ સત્તાને પણ સારી રીતે દોરવણી આપી શકે. ધર્મ સત્તા જાગૃત હોય તો રાજ્ય સત્તાને પણ દોરવણી આપી શકે. બીજી રીતે કહીએ તો આમાં એકમેક પર અંકુશ સ્થાપવાની અથવા લાદવાની વાત નથી, પણ એકમેકને સહયોગ પ્રદાન કરવાની વાત છે. સહયોગ પ્રદાન કરવાની. હવે અત્યારે તો ભારત વર્ષની અંદર સ્થિતિ જેવી છે કે એમાં રાજ્ય સત્તા ધર્મ સત્તા દ્વારા માર્ગદર્શન ક્યાંથી પ્રાપ્ત કરે, કેવી રીતે પ્રાપ્ત કરે. આપણે ત્યાં તો ધર્મને નામે વધારે ભાગે સંપ્રદાયોનું જ આધિપત્ય થયેલું છે, અને અનેક પ્રકારના સંપ્રદાયોમાં માનવનો જે મૂળભૂત ધર્મ છે તે ક્યાં ભૂગર્ભમાં બેસી ગયો, કંઈ સમજાતું નથી. કેટલીક વાર દેશ અને પરદેશમાં જ્યારે જ્યારે પણ આપણે નિરીક્ષણ કરીએ ત્યારે ત્યારે આપણને એમ લાગે કે માનવો મોટે ભાગે ધર્મને નામે સંપ્રદાય મત પંથ મત મતાંતરનું જ સેવન કરી રહ્યા છે, અને જે સાચો ધર્મ છે માનવને માનવ બનાવવાનો, પ્રભુ પરાયણ કરવાનો, સેવાથી સભર કરવાનો, રાગદ્વેષ રહિત કરીને ભેદભાવમાંથી અભેદભાવની અંદર સ્થાપિત કરવાનો, તે તો જાણે કે ભૂલાઈ ગયો. વધારે ભાગે તો ધર્મને નામે વાડાઓ, ધર્મને નામે સંપ્રદાયો, અને પછી સાંપ્રદાયિક કટુતાઓ, ભેદભાવો, વૈમનસ્યો. બધા જ સંપ્રદાયવાળા એમ માને કે અમારો સંપ્રદાય સર્વથી શ્રેષ્ઠ, અને સર્વથી શ્રેષ્ઠ માને તેની તો કાંઈ હરકત નહીં, પરંતુ બીજા સંપ્રદાયો કનિષ્ઠ, અમારો જ સંપ્રદાય મોક્ષ સુધી લઈ જઈ શકે, અમારો જ સંપ્રદાય સ્વર્ગ આપી શકે, પરમાત્માનો હસ્તમેળાપ કરાવી શકે, અને બીજા બધાના સંપ્રદાયો અથવા ધર્મો અથવા મતો કે પંથો હોય તેમની અંદર આ પ્રકારની શક્તિ નથી. અમારા જ ગુરુ મુક્તિનો પરવાનો આપી શકે, બીજાના ગુરુ પાસે આવું પરિબળ નહીં. આ પ્રકારની કટ્ટરતા જેને કહેવાય ધર્મને નામે, જ્યારે આવી કટ્ટરતા સાંપ્રદાયિક અહંતા સમાજની અંદર વધતી ચાલે તો પછી સાચો ધર્મ ભૂગર્ભમાં ચાલ્યો ગયો દેખાય. માનવનું જીવન ધર્મમય બની શકે નહીં, માનવીય મૂલ્યોથી મંડિત થાય નહીં. તો એટલા બધા સંપ્રદાયોને મતો, ચોમાસામાં બિલાડીના ટૂંક ઉગળે એ એટલા બધા દેશ અને પરદેશની અંદર અત્યારે ચાલે છે કે તમે પરદેશનો પ્રવાસ કરો તો આશ્ચર્યચકિત થઈ જાઓ કે આપણી જ પ્રજા, ભારતીય પ્રજા જે પરદેશમાં ગઈ છે ભારતમાંથી, તે પણ અનેક પ્રકારના મત મતાંતરોમાં, પંથોમાં, સંપ્રદાયોમાં વહેંચાઈ ગઈ છે અને એક થઈ શકતી નથી. એક થવાનું કામ ઘણું અઘરું થઈ ગયું. બધા જ પૂછે છે, તપાસ કરે છે કે કોઈ સંત મહાત્મા પુરુષ આવ્યા તો તે કોના, આપણા ખરા? એમને એટલું સમજાતું નથી કે સંત મહાત્માઓ તો પરમાત્માના જ હોય, સમસ્ત સમાજ અને સંસારના હોય, તેમનો જે લાભ હોય તે સૌના હોય, તેમનો કોઈ સંપ્રદાય ન હોય, તેમનો કોઈ પંથ ન હોય, તેમનો કોઈ મત મતાંતર ન હોય, સર્વની અંદર જે શુભ છે માનવ માત્રને માટે તેનું ગ્રહણ મધમાખીની પેઠે કરતા હોય, મધુરતાના મધપુડાઓ બનાવતા હોય, માનવતાના મંગલને માટે રજૂ કરતા હોય, કમ ભાગ્ય તેવા સંત મહાત્માઓ પણ ઓછા થતા ગયા. વધારે ભાગે ધર્મને નામે સંપ્રદાયની જ વાતો કરનારા અને પોતાના સંપ્રદાયની અભિવૃદ્ધિ થાય તેવા પ્રયત્નો કરનારા જ પ્રચારકો થયા. એટલે જનતાની અંદર સાંપ્રદાયિક અહંતાને પોષણ પ્રાપ્ત થાય. સાંપ્રદાયિક અહંતામાંથી બહાર આવીને જનતા વિશાળ સંદર્ભમાં માનવ માત્રને માટે જે ઉપયોગી હોય તેવા ધાર્મિક મૂલ્યો તરફ વધારે પ્રમાણમાં ધ્યાન આપે નહીં, તેવા ધાર્મિક મૂલ્યોને જીવનમાં વણી દેવાને માટે તત્પર બને નહીં, સરવાળે લાભ પહોંચે નહીં. તો પછી રાજ્ય સત્તા કઈ ધર્મ સત્તાનો માર્ગદર્શન પ્રાપ્ત કરે? કોઈ ધર્મ સત્તા એક છે નથી. બધા એના જુદા જુદા રાગ છે, જુદા જુદા સૂર છે, જુદા જુદા અભિપ્રાયો છે. એટલે અત્યારે તો રાજ્ય સત્તા જેમ છૂટી છવાયેલી છે તેમ ધર્મ સત્તા પણ છૂટી છવાયેલી છે. જેમ મહાભારતની અંદર કહેવામાં આવેલું, શ્રુતિર વિભિન્ના સ્મૃતયો વિભિન્ના નૈકો મુનિર્યસ્ય વચઃ પ્રમાણ. કોઈ પણ મુનિ એવા દેખાતા નથી કે જેનું વચઃ પ્રમાણ, વચન પ્રમાણભૂત મનાય. શ્રુતિઓ પણ જુદી, સ્મૃતિઓના અભિપ્રાયો પણ જુદા. ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ. ધર્મનું સાર તત્વ તો હૃદય પ્રદેશની અંદર રહેલું છે. હૃદયમાં જ રામ, હૃદયમાં જ કૃષ્ણ, હૃદયમાં જ રહીમ, હૃદયમાં જ પરમાત્મા આત્મા રૂપે વિરાજે છે. અને જે પણ તે પરમાત્માની ઝાંખી કરવા માંગે તે પોતાના હૃદયની અંદર દ્રષ્ટિપાત કરે તો છેવટે પરમાત્માની કૃપાથી પોતાના જીવનને સાર્થક બનાવી શકે છે. પણ તે જમાનો એવો હતો રામાયણનો, જ્યારે ધર્મ સત્તા વેર વિખેર અવસ્થામાં નહોતી. સાંપ્રત કાલની પેઠે ધર્મ સત્તા અભિન્ન હતી. તો રાજ્ય સત્તા પણ ડેડિકેટેડ, જેને કહેવાય પ્રજાને માટે સમર્પિત સત્તા હતી. એને પણ બીજો કોઈ સ્વાર્થ નહોતો, પ્રજાની સેવાનો, પ્રજાને ઉપયોગી થવાનો એકમાત્ર આદર્શ રાજ્ય શાસકોના મનની અંદર પણ રહેતો. એટલે જ્યારે જ્યારે આવશ્યકતા પડતી હતી ત્યારે ત્યારે તેવા રાજકર્તાઓ, રાજ્ય શાસકો તે જમાનાના, પોતાના જમાનાના જે પ્રાતસ્મરણીય તપસ્વી પુરુષો હોય, મન વચન શરીરથી પવિત્ર જીવન જીવનારા હોય, અનુભવ જેમણે જીવનની અંદર પ્રાપ્ત કર્યા હોય અને સકલ લોકોના હિતની ભાવના જેમના હૃદયની અંદર વાસ કરતી હોય, તેવા મહાપુરુષોનું માર્ગદર્શન સ્વાભાવિક રીતે પ્રાપ્ત કરતા. માર્ગદર્શન પ્રાપ્ત કરવાનું અનિવાર્ય લેખાતું નહોતું, પરંતુ માર્ગદર્શન પ્રાપ્ત કરવાનું તેમને ગમતું પણ હતું. નાના અને મોટા પ્રશ્નોમાં, નાની ને મોટી સમસ્યામાં તેવા મહાપુરુષોનું માર્ગદર્શન રાજાઓ શાસકો લેતા હતા. તે જમાનાની આ વાત છે કે જ્યારે મહારાજા દશરથે નિર્ણય કર્યો શ્વેતવાળને જોયા પછીથી કે હવે રામનો રાજ્યાભિષેક કરવો જોઈએ, મારે નિવૃત્ત થઈ જવું જોઈએ, વિચાર કર્યો તો પછી તેમને તરત જ પોતાના ગુરુદેવ મહામુનિ વશિષ્ઠનું સ્મરણ થયું. મહામુનિ વશિષ્ઠની પાસે પહોંચ્યા. મહામુનિ વશિષ્ઠની પાસે પહોંચીને તેમણે તેમનું મંગલ માર્ગદર્શન માંગ્યું. મંગલ માર્ગદર્શન માંગ્યું એટલે મહામુનિ વશિષ્ઠે તરત જ કહ્યું કે રામને તો બધા જ પ્રજાજનો ચાહે છે. આ યુવરાજ બનાવવાનો સૌથી મોટો માપદંડ હતો, પ્રજાજનો ચાહે છે. પ્રજાજનો ના ચાહતા હોય તો ઉપરથી લાદવામાં પણ આવે, પ્રેસનો આધાર લેવામાં આવે, રેડિયોનો આધાર લેવામાં આવે, ટેલિવિઝનનો આધાર લેવામાં આવે, વારંવાર એક વાત પ્રજાના માનસ પર નાખવામાં આવે કે આ મહાન નેતા છે ભવિષ્યના, આમના સિવાય ભારત ચાલે નહીં, આમની અંદર તો ઘણી શક્તિઓ ખીલેલી છે, વિકસેલી છે, હજુ વિકસવાની બાકી છે. આમ એક ભૂમિકા ઉભી કરવી પડે છે, જેને પ્રચારની ભૂમિકા કહેવાય તેવી ભૂમિકા ઉભી કરવી પડે. ત્યારે પ્રજાને એમ થાય કે ઓહો, આ નેતા તો ઘણા સારા નવા આવશે, આપણે તો કંઈ પણ નહીં. રાતોરાત નેતા આવી પણ જાય, પ્રચાર પણ થઈ જાય અને ધીરે ધીરે આગળ ચાલ્યા પણ જાય. કારણ કે જેના હાથમાં સત્તાની મોનોપોલી છે તેમને ખબર છે કે કેમ આગળ ચલાવવા. મેમ્બર બની જાય, ઇલેક્શન થયું ન થયું આપણા હાથમાં જ છે, ક્યાંક એસેમ્બલીમાં ક્યાંક પાર્લામેન્ટમાં બેઠક ખાલી કરાવાય, ખાલી હોય તો ત્યાં લાવી દેવાય, પછી પાર્ટી હોય તો સેક્રેટરી થઈ જાય, એમાંથી મહામંત્રી થઈ જાય. આ બધું રાતોરાત પ્લેનિંગ જ હોય. અને પછી ત્યાંથી એકવાર મિનિસ્ટર થઈ જાય અથવા પાર્ટી પ્રેસિડેન્ટ થઈ જાય અને એકવાર ઘોષિત કરવામાં આવે કે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર. આવું બધું ચાલ્યા કરે. રામાયણ કાળમાં તેવું ચાલતું નહોતું. નેતાને લાદવામાં આવતા નહોતા, પ્રજાની આંખમાં ભૂરકી નાખવામાં આવતી નહોતી. પ્રેસ પ્રોપેગેન્ડા જેવું કંઈ હતું નહીં. ટેલિવિઝન તો હતા કે નહીં આપણને ખબર નથી, નહીં જ હોય. કોમ્યુનિકેશનના સાધન રૂપે રેડિયાઓ પણ કદાચ નહીં હોય તે જમાનામાં વર્ષો વહી ગયા. આજે કોઈ આધાર એને માટે નથી સાબિત કરવાનો. પરંતુ એક જ માપદંડ મનાતો હતો રામાયણ કાળમાં, જે મહામુનિ વશિષ્ઠે કહ્યો, પ્રજા ચાહે છે રામને. બસ આટલી જ વાત છે. પ્રજા ચાહે છે માટે એમાં પૂછવાનું શું? જો પ્રજા ના ચાહતી હોય તો પૂછો. આ પ્રશ્ન એવો છે રામના રાજ્યાભિષેકનો, રામને બધા પોતાના જ માને છે, રામે સૌના હૃદયને જીતી લીધેલા છે, માટે આ તો વિના વિલંબે કરવા જેવી વસ્તુ છે. બધા જ માનવો આને હર્ષથી સ્વીકારી લેશે, અપનાવી લેશે. તમે હવે વૃદ્ધાવસ્થા પર પહોંચ્યા છો, સ્વેચ્છાએ જો તમારા રાજ્યને છોડતા હો તો સોનામાં સુગંધ જેવું છે, નિવૃત્ત થઈ શકો, સારી વાત છે. તપશ્ચર્યામાં તમારા જીવનને જોડી શકો, ઘણી સારી વાત છે. અને રામનો રાજ્યાભિષેક થાય. આ ભારતીય પરંપરા તે જમાનાની. શાસક જે ગુરુ છે, ધર્મગુરુ, તેની સલાહ લે છે, તેનું માર્ગદર્શન મેળવે છે. તેમણે સિક્કો મારી દીધો એટલે દશરથને સંતોષ થઈ ગયો. છતાં પણ શાસકને તૃપ્તિ નથી, સંતોષ નથી. ગુરુએ તો અનુમોદન આપ્યું એટલે વાત આગળ ચાલશે. હવે મહારાજા દશરથ પ્રસન્ન ચિત્ત બનીને મહામુનિ વશિષ્ઠની પાસેથી આગળ ચાલ્યા. આગળ ચાલ્યા પછીથી તેમણે પોતાના મંત્રી, પ્રાઇમ મિનિસ્ટર આજની ભાષામાં, સચિવ, મુખ્ય, સુમંત્ર, તેમને બોલાવ્યા. તેમને બોલાવીને આ વાત કરી કે મારો વિચાર રામને રાજ્યાભિષેક આપવાનો છે, યુવરાજ બનાવવાનો છે. હું હવે નિવૃત્ત થવા માંગુ છું. મહામુનિ વશિષ્ઠની મેં સલાહ લીધી. મહામુનિ વશિષ્ઠનું આમાં અનુમોદન છે. તમને કેમ લાગે છે? જુઓ, લાદવાની તો ક્યાંય વાત જ નથી. એમનો પણ અભિપ્રાય હવે પૂછે છે રાજા. સુમંત્રે કહ્યું કે ઘણી સારી વાત છે, અમે પણ આમાં તૈયાર જ છીએ. બહુ સારું કહેવાય, આ તો ઘણા શુભ સમાચાર છે. આજનો દિવસ ઘણો ધન્ય, આવા સર્વોત્તમ સમાચાર અમે સાંભળી શક્યા. તો પણ વાત પૂરી થતી નથી. પછી મામુની વશિષ્ઠની સલાહ પ્રમાણે મહારાજા દશરથે સુમંત્રને જે વાત કરી તે વાત પછી આગળ ચાલી. તો મહામુનિ વશિષ્ઠને અનુસરીને દશરથ રાજાએ સુમંત્રને જણાવ્યું કે તો પછી હવે પંચની સલાહ લો. પંચ પાર્લામેન્ટરી ડેમોક્રેસી જ્યાં હોય ત્યાં પંચ, જનતાનું પંચ હોય પ્રાચીન કાળમાં. તો જનતાનું જે પંચ છે તેની આગળ આ વાત લઈ જાઓ કે પંચના માણસો આનો સ્વીકાર કરે છે. કેવી રીતે આગળ વધે છે વાત? પહેલા વાત દશરથ રાજાના મનમાં પેદા થઈ છે, પછી વાત વશિષ્ઠ મુનિ ધર્મ સત્તા પાસે ગઈ છે, વળી પાછી રાજ સત્તા તરફ આવી ગઈ છે. એટલે સુમંત્ર મુનિની સલાહ લેવામાં આવી, સુમંત્ર સચિવની, મંત્રીની, તેમણે આ પાડી છે. વાત હવે પંચ પાસે ગઈ છે, જનતાના પ્રતિનિધિઓ આગળ, પાર્લામેન્ટ જેને કહેવાય, ત્યાં વાત ચાલી ગઈ. પાર્લામેન્ટરી ડેલિગેશન, ત્યાં વાત ગઈ. એમને જરા પૂછી જુઓ ને, કોઈને વાંધો તો નથી? જો કોઈને વાંધો હોય તો હું રામને લાદવા માંગતો નથી. કેવી રીતે? હેલ્થી ડેમોક્રેસી હોય એમાં આ રીતે ચાલે. હેલ્થી ડેમોક્રેસી ન હોય એમાં રાતોરાત નિર્ણયો લેવાય અને વહેલી સવારે ખબર ન પડે એવી રીતે ઘોષિત થઈ જાય. કોઈ પ્રાઇમ, કોઈ ચીફ મિનિસ્ટર હોય એને ગાદી પરથી ઉતારી દેવામાં આવે, નવો ક્યારે બેસી જાય પાછો કંઈ જ ખબર નહીં પડે, બેસાડી દેવામાં આવે. આમ ચાલ્યા જ કરે. હેલ્થી ડેમોક્રેસી જ્યાં ન હોય ત્યાં ડેમોક્રેસીને નામે આ અભિનયો ચાલ્યા કરે, એટલે સ્થિરતા ક્યાંય હોય જ નહીં. પણ આ ભારત વર્ષની સંસ્કૃતિનું ચિત્ર છે, રામચરિત માનસમાં ને વાલ્મીકિ રામાયણમાં, કે પ્રજા સત્તા કેવી રીતે કામ કરતી હતી. એકલો રાજા કાંઈ જ કરતો નહોતો, તો એકલા ધર્મગુરુ પણ કાંઈ કરતા નહોતા. ધર્મગુરુ તો સલાહ આપતા, તે પણ ત્યારે કે જયારે માગવામાં આવતી. તો એકલો પ્રાઇમ મિનિસ્ટર સચિવ મંત્રી પણ કઈ કરતો નહોતો, એકલું પંચ પણ કઈ કરતું નહોતું. પંચને પૂછવામાં આવ્યું સચિવ દ્વારા, સુમંત્ર દ્વારા. પંચના બધા જ સભ્યો સર્વસંમતિથી તૈયાર થઈ ગયા કે રામને યુવરાજ પદ આપવું જોઈએ. કાંઈ જ હરકત નથી, હજુ વાત ત્યાં અટકી નથી, હજુ વાત ત્યાં અટકી નથી. અત્યાર સુધી આ વાત બહાર જ ફર્યા કરી છે, હવે તે વાત ત્યાંથી આગળ ચાલી અને મહારાજા દશરથ પોતાના રાજભવનમાં જઈને પોતાની જે ધર્મપત્નીઓ હતી તેમને કહેવા લાગ્યા કે મેં આવો નિર્ણય કર્યો છે, મામુની વશિષ્ઠે આમાં સંમતિ આપી છે, સચિવની સંમતિ છે, રાજ્યનું જે પંચ છે તેની પણ સંમતિ છે, તમારી સંમતિ છે? જુઓ હવે વાત આગળ વધી, કારણ કે ત્રણ રાણીઓ છે. કોઈને એમ પણ થાય કે રામને શા માટે, અમારા છોકરાને શા માટે નહીં, બને એમની પણ સલાહ તો લેવાની જ છે, તેમની પણ સ્વીકૃતિ પ્રાપ્ત કરવી આવશ્યક છે, અનિવાર્ય નથી, અનએવોઇડેબલ નથી, પણ આવશ્યક તો છે જ, નેસેસરી છે. પૂછે છે મેં આવો વિચાર કર્યો, રાણીઓ હર્ષાન્વિત બની ગઈ ત્રણે. ઓહો, કારણ કે રામને માટે તો સૌને જ પ્રેમ હતો, જેમ પોતાના પ્રાણને માટે સૌને પ્રેમ હોય એમ રામ સૌને પ્રાણ જેવા લાગતા હતા, સૌ એમના પ્રત્યે પ્રેમ ભાવ રાખતા, એમના ભેદરહિતપણામાં સૌને ભરોસો વિશ્વાસ હતો, એમના ચારિત્રની અંદર પણ કોઈને કોઈ પણ પ્રકારની શંકા કુશંકા નહોતી, એટલે બધા જ પ્રસન્ન થઈ ગયા, રાણીઓ પણ પ્રસન્ન થઈ ગઈ. બરાબર, એટલે વળી પાછી વાત મહામુનિ વશિષ્ઠ પાસે ગઈ, પાછી ધર્માચાર્ય પાસે, કેવી રીતે ડેમોક્રેસી ફંક્શન કરતી હતી. અને દશરથ રાજાએ કહ્યું જઈને કે સચિવ પણ તૈયાર છે, મંત્રીઓ બીજા પણ તૈયાર છે, પંચ પણ તૈયાર છે, પાર્લામેન્ટ, રાણીઓએ પણ કાંઈ વિરોધ કર્યો નથી, આપનો પણ વિરોધ નથી, મારું મન પણ આ જ કહે છે, શું કરવું જોઈએ? લગ્નને માટે દિવસ પણ નક્કી થઈ ગયો, લગ્નને માટે હોલ પણ લેવાઈ ગયો, લગ્નને માટે રસોઈનો કોન્ટ્રાક્ટ પણ અપાઈ ગયો, લગ્નને માટે બેન્ડવાળાને ઓર્ડર પણ અપાઈ ગયા, લગ્નને માટે કંકોત્રીઓ છાપવા માટે પ્રેસમાં પહોંચી ગઈ. પણ જેનું લગ્ન થવાનું છે તે મુરત્યાને ખબર જ નથી, મારું લગ્ન થવાનું. કેવી વાત કહેવાય, દશરથે મહામુનિ વશિષ્ઠને પૂછ્યું છે, સચિવ મંત્રીને પૂછ્યું, પંચને પૂછ્યું, રાણીઓની સલાહ લીધી છે, રામને હજુ ખબર જ નથી. દશરથને વિશ્વાસ છે કે રામ હંમેશા ગુરુનું વચન માનનારા છે, ગુરુના વચનનો વિરોધ નહીં કરે રામ, અને મારા વચનનો પણ વિરોધ નહીં કરે, કારણ કે રામને વિશ્વાસ છે કે ગુરુ વશિષ્ઠ જે કંઈ કહેશે તે મારા મંગલ માટે જ હશે, મારા મંગલ માટે કોઈ પણ પ્રકારની વાત મહામુનિ વશિષ્ઠ રજૂ નહીં કરે, સચિવ રજૂ નહીં કરે, પિતા દશરથ રજૂ નહીં કરે. આ વિશ્વાસ રામનો, રામના ચારિત્રનો મહારાજા દશરથને છે, એટલે એમને એમ લાગે છે કે રામ તો પછી આ કહેશે જ, એમાં શી મોટી વાત, જ્યારે આખી પ્રજા અને પ્રજાના પ્રતિનિધિ એવું ઈચ્છે છે કે રામનો રાજ્યાભિષેક થવો જોઈએ, તો પછી રામ વિરોધ નહીં કરે, અને કદાચ વિરોધ કરશે તો આપણે સમજાવીશું કે બધાની ઈચ્છા છે, આ તો લોક કલ્યાણનો સવાલ છે. એટલે મહામુનિ વશિષ્ઠે પછી મહારાજા દશરથને કહ્યું કે તમે રામને કહો, આ વાત રામની પાસે જઈને હવે રજૂ કરો. એટલે પછીથી મહામુનિ વશિષ્ઠ પોતે દશરથના કહેવાથી શ્રી રામના રાજભવનમાં ગયા. જ્યારે રામને ખબર પડી મહારાજા દશરથના કહેવાથી મહામુનિ વશિષ્ઠ પોતાના ભવનમાં પધારી રહ્યા છે, ત્યારે શ્રીરામ રાજભવનના દ્વાર આગળ ઉભા રહ્યા, સ્વાગત કરવાને માટે મહામુનિ વશિષ્ઠનું સ્વાગત કર્યું, સ્નેહથી ચરણ પ્રક્ષાલન કર્યા, અંદર લઈ ગયા, આસન પર બેસાડ્યા. ત્યારે મહામુનિ વશિષ્ઠે કહ્યું કે સકળ પ્રજા એવું ઈચ્છે છે અને મહારાજા દશરથ પણ એવું માને છે અને હું પણ એવું ઈચ્છું છું કે તમારો રાજ્યાભિષેક થાય, તમારો જો રાજ્યાભિષેક થશે તો તે પ્રજાના હિતમાં હશે. માટે તમારે વિરોધ કરવાનું કોઈ કારણ નથી, સારી વાત છે આ. તો તે વખતે શ્રી રામે વિરોધ કર્યો નહીં. સત્તાની લાલસા નહોતી તેમને, કઈ બનવાની કામના નહોતી, સંપત્તિની પણ તૃષ્ણા નહોતી. માનવને સૌથી વધારે આકર્ષિત કરનારા ત્રણ પદાર્થો જગતની અંદર હોય છે, જે માનવને આકર્ષિત જ નહીં પણ મંત્રમુગ્ધ બનાવી દે, મોહિત કરી દે, ભાન બોલાવી દે. એવા ત્રણ પદાર્થો, ત્રણ વિષયો મુખ્યત્વે શાસ્ત્રોના નિચોડ રૂપે જો આપણે કહીએ સરળ ગામડી ગામથી ગુજરાતી ભાષામાં, તો ધન, ધરા, રમા ત્રણ વસ્તુઓ છે. ભલભલા વિદ્વાનોને પણ સંમોહિત કરી નાખે ધન, સંપત્તિ, ઐશ્વર્ય, એની વાસના અથવા કામના, પછી તે ધરા, પ્રોપર્ટી, જમીન, જાગીર, સત્તા, રાજગાદી અથવા સાધારણ મકાન હોય તો તેનો પણ મોહ, ધરા અને રમા શરીરની લાલસા, શરીરનું આકર્ષણ, શરીરના સુખને ભોગવવાની ભાવના, આ ત્રણ વસ્તુઓ એવી છે જે માનવના મનને અસ્વસ્થ બનાવી દે, અશાંત કરી દે, અને માનવ તેની અંદર જો ફસાઈ જાય તો પોતાના જીવનના મૂળભૂત ધ્યેયને ભૂલી જાય, વિપતગામી પણ બની જાય, ને કેટલીક વાર તેમને પામવાને માટે અનુચિત કર્મ પણ કરતા પીછેહઠ કરે નહીં. આ ત્રણ વસ્તુઓમાંથી શ્રીરામ સંપૂર્ણપણે મુક્ત હતા. ધનના આકર્ષણમાંથી પણ મુક્ત, ધરાના આકર્ષણમાંથી પણ મુક્ત, શરીર સુખના આકર્ષણમાંથી પણ મુક્ત. જો તે મુક્ત ન હોત તો વનમાં જઈ શક્યા ના હોત. જ્યારે એમને વનમાં જવાનું પાછળથી કહેવામાં આવ્યું ત્યારે શ્રીરામે લેશ પણ વિરોધ કર્યો નથી, તરત જ તૈયારી બતાવી કે હું પિતાની જો આવી ઈચ્છા, માતાની જો આવી ઈચ્છા તો જરૂર એમાં મારું કલ્યાણ જ હશે, એમાં મારે લેશ પણ વિલંબ કરવાનો હોય જ નહીં. જેના મનની અંદર સંસારના ક્ષણભંગુર પદાર્થોની મોહિની હોય અથવા આકર્ષણ વૃત્તિ હોય અથવા મમતા હોય કે આશક્તિ હોય, તે આ પ્રકારે સર્વસ્વને તિલાંજલિ આપીને સાપ કાંચડીનો પરિત્યાગ કરે તેમ સ્વેચ્છાથી વનવાસ સ્વીકારે નહીં. તે તો સામનો કરે, વિરોધ કરે, પિતા કે માતાના વચન હોય તો પણ તેને અનુસરે નહીં. એવા દાખલાઓ આપણે દુનિયાના ઇતિહાસમાં ઘણી વાર જોયા, ભારત વર્ષના ઇતિહાસમાં પણ આપણે તેવા દાખલાઓ વાંચીએ છીએ ઇતિહાસની અંદર. જ્યારે એક પુત્ર પોતાના પિતાનો નાશ કરી નાખે, ખૂન કરી નાખે, તેને કેદમાં લઈ જાય, કેદમાં પૂરી દેને પોતે રાજા બની જાય, સિંહાસન પર બેસી જાય. સત્તાની મોહિની કે લાલસા શું નથી કરતી, બધું જ કરે. તો શ્રીરામ આ ત્રણ વસ્તુઓથી સર્વથા મુક્ત હતા, સદસદ બુદ્ધિથી સંપન્ન હતા, એટલે એમને કોઈ પણ પ્રકારનું દુઃખ થયું નથી, કોઈ પણ પ્રકારની વ્યથા એમના હૃદયની અંદર પેદા થઈ નથી. પણ એક વિચાર એમની અંદર આવ્યો, રામચરિત માનસની અંદર કવિએ તે વિચારને રજૂ કર્યો છે, વિચારને વધાર્યો નથી પણ વિચારને રજૂ કેવલ કર્યો. વિચાર એટલો જ શ્રીરામને આવ્યો, મામુનિ વશિષ્ઠે જ્યારે બધી જ કથા કહી રાજ્યાભિષેકને માટેની, ત્યારે શ્રીરામને પોતાના મનમાં એટલો જ વિચાર આવ્યો કે આ રઘુવંશની આ પરંપરા કેવી, કે જે પરંપરાની અંદર મોટા ભાઈને રાજ્યાભિષેક થાય છે, મોટો ભાઈ રાજ્યગાદીનો અધિકારી મનાય, બીજા ભાઈઓ હોય તે છતાં પણ, તો નાના ભાઈને રાજ્યગાદી શા માટે આપવામાં ના આવે, મોટા ભાઈને શા માટે આપવી જોઈએ, આ વાત મને સમજાતી નથી. શ્રી રામના મનમાં આટલો વિચાર આવે છે, કવિ તે વિચારને રજૂ કરે છે, પણ વિચાર વિચાર જ રહી જાય છે, આગળ ચાલતો નથી વિચાર. વિચાર જો આગળ ચાલતો હોત, આર્ગ્યુમેન્ટ થતા હોત મામુની વશિષ્ઠની સાથે, વળી રામ પિતાજી પાસે પહોંચીને કહેતા હોત કે મારો જ શા માટે રાજ્યાભિષેક, ભરતનો કરી દો ને શત્રુઘ્નનો કરી દો ને લક્ષ્મણનો કરો, પોતાની માતાઓને પણ કહેતા હોત કે આમ કરો ને, મારી ઈચ્છા નથી, હું તો અલગ જ રહું, તટસ્થ જ રહું, બીજા ભાઈને ભલે રાજ્ય ગાદી મળે તો જરા રંગ વધારે આવત કથામાં. પણ કવિ એક વિચારને મૂક્યો, મૂક્યા પછી તે વિચારને આગળ ચલાવ્યો નથી. કવિને કદાચ એમ લાગ્યું હશે કે રામ જો આ રીતે દલીલ કરે તો તે રામની અશ્રદ્ધાનું સૂચક થશે, અવિશ્વાસનું સૂચક કદાચ થશે. અને રામને તો સર્વસમર્પણની ભાવના છે, વશિષ્ઠ પ્રત્યે, દશરથ પ્રત્યે, સચિવ પ્રત્યે, પ્રજાજનો પ્રત્યે. અને જયારે એમને એમ કહેવામાં આવ્યું કે આ સૌનો સર્વસંમત અભિપ્રાય આવો છે, તો પછી પોતાને વ્યક્તિગત રીતે આવું લાગે છે કે રઘુવંશમાં આ પરંપરા શા માટે કે મોટાને જ રાજ્ય ગાદી આપવામાં આવે, આ તો પોતાનો વ્યક્તિગત અભિપ્રાય છે. પણ સમષ્ટિગત અભિપ્રાય જુદો છે. તો પછી સમષ્ટિગત અભિપ્રાય કલ્યાણને માટે છે એવું સદગુરુ વશિષ્ઠનું કહેવું છે, તો તે માન્યતાને આપણે શિરોધાર્ય ગણવી જોઈએ. એની સામે કોઈ પણ જાતનો મૌખિક અથવા તો માનસિક વિરોધ નોંધાવવો ન જોઈએ, તે ઉત્તમ નહીં ગણાય, કલ્યાણકારક નહીં થાય. એટલા માટે કદાચ વિચાર આગળ ન ચાલ્યો હોય, પરંતુ વિચાર વિચાર જ રહી ગયો છે, વિચાર ત્યાં આવીને અટકી ગયો છે. અને રામચરિતમાનસના કવિ તેટલા વિચારની ઝાંખી રજૂ કરીને પછી કથાને બીજી તરફ લઈ જાય છે. તો આ પાર્લામેન્ટરી ડેમોક્રેસી, ભારત વર્ષની અંદરની લોકશાહી અથવા તો પ્રજાશાહી જે પણ કહીએ, તે કેવી રીતે કામ કરતી હતી તેનું ચિત્ર રામચરિતમાનસ દ્વારા અને વાલ્મીકી રામાયણ દ્વારા મહર્ષિ વાલ્મીકી પણ આ રીતે પ્રસ્તુત કરે છે. અને પ્રસ્તુત કરે છે એટલે આપણને સૂચવે છે કે આમાં બધા જ કામો, આ રાજ્યની અંદર બધા જ કામો પ્રજાની ઈચ્છા વિરુદ્ધ નહીં પણ પ્રજાની ઈચ્છાને અનુકૂળ થાય છે. અને પ્રજાની ઈચ્છાને અનુકૂળ બધા જ કાર્યો થાય છે એટલે પછી તેની અંદર કોઈ પણ પ્રકારના વિરોધને અવકાશ રહેતો નથી. દશરથ મહારાજા, દશરથની ઈચ્છા પણ પરિપૂર્ણ થઈ ગઈ. કયું મહારાજા દશરથે? ગુરુને જાણી પૂર્ણ પ્રસન્ન, ગુરુને જાણી પૂર્ણ પ્રસન્ન, ગુરુની જાણી પુણ્ય પૂર્ણ પ્રસન્ન, ગુરુની જાણી પૂર્ણ બોલ્યા હર્ષિત ભૂપ વચન, બોલ્યા હર્ષિત યુવરાજ ચહું કરવા રામ, યુવરાજ ચહું કરવા રામ, કહો ઉચિત કરવાને કામ, કહો ઉચિત કરવાને મુજ સન્નિધિમાં ઉત્સવ થાયો, મુજ સન્નિધિમાં ઉત્સવ થાયો, દર્શક ધન્ય બની સૌ જાયો, દર્શક ધન્ય બની સૌ, ઈચ્છા અન્ય થઈ સંપૂર્ણ, ઈચ્છા અન્ય થઈ સંપૂર્ણ, પ્રભુ પ્રસાદ ન રહે અપૂર્ણ, પ્રભુ પ્રસાદ ન રહે અપૂર્ણ. અને રામના મનમાં જે વિચાર પેદા થયો છે તેને રામકથાની અંદર રજૂઆત કરવામાં આવી છે સુંદર રીતે. જાગ્યો રામના મનમાં વિચારો, જાગ્યો જન્મ્યા એકી સાથે અમે બાળો, જન્મ્યા કર્ણ વેદ ઉપવીત વિવાહ, કર્ણ વેદ ઉપવીત વિવાહ, કર્યા ઉત્સવ સાથો રસાળો, કર્યા ઉત્સવ સાથો, છતાં અભિષેક શાને મારો, છતાં અભિષેક કરવા કરતા વડીલ વિચારો, કરવા કરતા વડીલ વંશ વિમલ છતાં ત્રુટિ એક, વંશ વિમલ છતાં ત્રુટિ, થાય જ્યેષ્ઠ સુતનો અભિષેક, થાય જ્યેષ્ઠ સુતનો, આયો જ્યેષ્ઠ સુતનો અભિષેક, પ્રેમ પૂર્ણ હિતકર વળી રઘુવરનો એ ખેદ, કુટિલતા હરો ભક્તની ભાગી મનના ભેદ ભાગી મનના ભેદ જે જમાનામાં રાજાઓની ગાદી રાજપુત્રોને જ મળતી તે જમાનાની આ વાત છે. સમય બદલાતા ગયા, હવે તો રાજાઓ રાજગાદી પર રહ્યા નથી. વલ્લભભાઈ પટેલે પોતાની દૂરંદેશીથી પોતાની અસાધારણ શક્તિથી રાજાઓની અંદર કુરબાનીની ભાવના પેદા કરી. રાજાઓમાં કુરબાનીની ભાવના કંઈક અંશે હતી પણ ખરી, અને તે ભાવના પેદા કરી અને દેશને એક કરવાને માટે, દેશ વેર વિખેર ના થઈ જાય એટલા માટે 562 જેટલા નાના મોટા રાજાઓ રાજ્યગાદી છોડવાને માટે તત્પર કર્યા અને ભારતને અખંડ કરવામાં ઘણો ઉપયોગી નોંધપાત્ર ફાળો પ્રદાન કર્યો. અમે એકવાર ગીતા પ્રવચનો કરવાને માટે બુંદેલખંડમાં મહારાજા સરીલા નામનું સ્ટેટ હતું, તે મહારાજા સરીલાના આમંત્રણને માન્ય આપીને એમને ત્યાં ગયા હતા. ઝાંસીથી જવાય બુંદેલખંડમાં મહારાજા સરીલાના રાજમહેલમાં અમારો ઉતારો હતો અને 18 દિવસ શ્રીમદ ભગવદ્ ગીતા પર ત્યાં રોજ રાત્રે 1 કલાક પ્રવચન થતું. તો રાજભવનના બધા જ સભ્યો સુંદર મજાના ભારતીય પોશાકને પહેરીને બેસતા સાંભળવા, પ્રજાજનોની સાથે જ બેસતા. તો વાત નીકળતા નીકળતા ઘણી વાર સરીલા નરેશ મને કહેતા, યોગેશ્વરજી અમે તૈયાર હતા રાજ્ય આપવા માટે, અને પટેલની બુદ્ધિ, પટેલને માટે એમને બહુ માન હતું. તો કે આ સરદાર પટેલની વિલક્ષણ બુદ્ધિ, અમને એમ થઈ ગયું કે દેશના હિત માટે આ કરવું જોઈએ. તો અમે કોઈ પણ પ્રકારનો વિરોધ કર્યો નહીં, તૈયાર થઈ ગયા. પણ આજે અમને અનેક રીતે હેરાન કરવામાં આવે છે. અમે ફરિયાદ નથી કરતા, પણ અમે જે કર્યું તે પણ દેશના પ્રેમથી પ્રેરાઈને જ કર્યું હતું. તો થોડો પણ અમારો વિચાર કરવામાં આવતો નથી. અમે કોઈ ઓફિસમાં જઈએ તો કલાકો સુધી અમે રાજા છીએ એમ જાણીને બેસાડી રાખવામાં આવે, બીજા માણસોને જલ્દી બોલાવીને કામ પતાવવામાં આવે. આવી પરિસ્થિતિ ચાલે છે અમને કહ્યું, છતાં પણ અમે અમારી રીતે કામ કરીએ છીએ. સમય સમય બલવાન હે નહી પુરુષ બલવાન, ચાલે છે. અમારે ત્યાં ટેહરી ગઢવાલ સ્ટેટ હિમાલયમાં બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી જમનોત્રી બધું જ તેના હાથમાં હતું પહેલા, અને દરેક રાજાએ નવું નવું પાટનગર વસાવેલું. મહારાજા પ્રતાપસિંહ આવ્યા તો પ્રતાપનગર તેમણે વસાવ્યું ટેરી ગઢવાલમાં, નરેન્દ્રસિંહ આવ્યા તો નરેન્દ્રનગર નવું વસાવ્યું. ઋષિકેશથી લગભગ 10 કિલોમીટર દૂર પર્વત પર દેખાય છે અત્યારે પણ, જે ત્યાં જાય છે અમને જોવા મળે છે, નરેન્દ્રસિંહે વસાવ્યું. ટિહરી સ્ટેટ ટિહરીના એક બીજા રાજાએ ટિહરી શહેર વિકસાવ્યું. હવે તે નરેન્દ્રસિંહના ધર્મપત્ની કમલેન્દુમતી શાહ પાર્લામેન્ટમાં મેમ્બર પણ એકવાર હતા, ઘણી વિદુષી સ્ત્રી છે. પરદેશમાં પણ પ્રવચનો કરવા માટે એમને આમંત્રણો આપવામાં આવે છે, અને એમની એક સુપુત્રી છે, બાલ વિધવા છે. તેનો નિયમ કે અમુક જપ કરીએ પછી જ ભોજન કરવું. કેટલીક વાર ઘણા કલાકો થઈ જાય કોઈ કામ આવે તો ભોજન છોડી પણ દે, પવિત્રતાથી જીવન જીવે. ઘણી વાર એ મને કે અમારા પ્રવચનમાં આવે પાછળથી મળે તો કે અમે આમ તો ક્ષત્રિય રાજકુટુંબમાં રહેનારા, પણ માંસ ખાતા નથી, દારૂ પીતા નથી વર્ષોથી, અમે બને તેટલી મદદ કરીએ. રસ્તામાં ચાલતા હોય કેટલીક વાર અમારી સાથે તો મજૂરો મળે ગઢવાલના રસ્તામાં, મસૂરી શહેરમાં ઉભા રહે એમની પાસે, ગઢવાલી ભાષામાં તેમને સમાચાર પૂછે, કેમ ચાલે છે, કેટલું કમાવ છો, કાંઈ મદદની આવશ્યકતા હોય તો કહેજો. પોતાને ત્યાં છોકરીઓની કોલેજ ટિહરીમાં સ્થાપી છે, ટ્રસ્ટ કર્યું છે, ગરડાઓનું ઘર કર્યું છે, ડેરી ફાર્મ કર્યું છે, બધું. આ એમની સુપુત્રી મને કોઈ વાર કે, યોગેશ્વરજી જુઓ, અમારા પિતાજી હતા નરેન્દ્રસિંહ, ત્યારે તો અમે કોઈ દિવસ રસ્તા પર પગ મૂકતા જ નહીં, મૂકતા જ નહોતા. ક્યાંક અમારે જવું હોય તો મોટરમાં જઈએ, કોઈ દુકાનમાં જવું હોય તો મોટરમાંથી ઉતરીએ, ત્યારે તો કેટલાય બધા અંગરક્ષકો સાથે હોય, તરત જ ચટાઈઓ જાજમો બિછાવી દેવામાં આવે રસ્તા પર, અમે એના પર પગ મૂકીને દુકાનોમાં જઈએ. પરિસ્થિતિ હતી. આજે અમે આ રીતે ચાલીએ છીએ ખુલ્લા રસ્તાઓ પર, અમને કોઈ ઓળખતું પણ ન હોય તેવી પરિસ્થિતિ છે, ફરિયાદ નથી. પણ સમય સમય બલવાન હે, નહીં પુરુષ બલવાન. બહુ સારું, તમારામાં આવી સુબુદ્ધિ છે તો તમે ત્રષ્ટ કર્યું અને જનતાના હિતના કામ કરો છો, ઘણી સારી વાત છે. સમય તો બદલાય છે, માણસને પણ બદલાવવું પડે. ન બદલાય તો કેટલીક વાર સમય માણસને એવો બદલી નાખે ખબર જ ન પડે. વાંધો એ કે છે, અમે હસતા હસતા, અમારા પિતાજી હસતા હસતા તૈયારી બતાવેલી. વલ્લભભાઈ પટેલનું એવું વ્યક્તિત્વ હતું, લો ચુંબકીય. હજુ પણ એ પટેલ સાહેબ, પટેલ સાહેબ કે એક જ પુરુષ હતા ભારતમાં, સર્વ પ્રકારે વિચક્ષણ બુદ્ધિવાળા. અમારા પિતાજી તરત તૈયાર થઈ ગયા કે પટેલ સાહેબ તમે જેમ કહો તેમ, તમારે તૈયારી કરીને કાગળ જ મોકલવાનો, સહી કરવા, અને પહેલેથી સહી લઈ લેવી હોય તોય અમને વાંધો નથી, તમે અમારું અહિત નહીં કરો. આવી આવી ભાવનાથી સંપન્ન પુરુષો, રાજકુટુંબો પણ થઈ ગયા ભારત વર્ષની ભૂમિમાં. બધા જ કઈ વિલાસી નહોતા, બધા જ કઈ પ્રજાનો દ્રોહ કરનારા નહોતા. સયાજીરાવ ગાયકવાડ જેવા પણ હતા, સારા પ્રજાહિતના કાર્યો કરનારા હતા. પોતાના રાજ્યને સુંદર બનાવવાને માટે, આદર્શ કરવાને માટે સ્થળે સ્થળે પુસ્તકાલયોની યોજનાઓ, સ્કૂલોની યોજનાઓ સયાજીરાવ ગાયકવાડે પોતાના જમાનામાં કરી, અને જ્યાં જ્યાંથી તેમને સારા સારા પુરુષ રત્નો મળ્યા, ત્યાં ત્યાંથી દેશ પરદેશમાંથી લાવ્યા પોતાના રાજ્યની પ્રજાને લાભ મળે તે માટે. આવા વિચક્ષણ બુદ્ધિવાળા પ્રજાપાલક રાજવીઓ પણ તે જમાનામાં હતા. તો જેના હાથમાં સત્તા આવે છે તે જો સદબુદ્ધિથી સંપન્ન હોય છે તો સત્તાનો સદુપયોગ પણ કરે છે, અને જેના હાથમાં સત્તા આવે છે તે દુર્બુદ્ધિથી સંપન્ન હોય છે તો સત્તાનો દુરુપયોગ પણ કરી પોતાને પણ નુકસાન પહોંચાડે અને બીજાને પણ નુકસાન પહોંચાડે છે. આ સજ્જન સત્પુરુષની વાત ચાલે છે રામચરિત માનસમાં. એટલે પ્રજાજનોએ વિચાર કર્યો કે રામ સદબુદ્ધિથી સંપન્ન, રામચરિત્રશીલ, એટલા માટે એ જો યુવરાજ બનશે તો મહારાજા દશરથ જેવી રીતે પ્રજાના હિતના પાલનમાં તત્પર રહેશે એવી રીતે શ્રીરામ પણ પ્રજાહિતના પાલનમાં તત્પર રહેશે અને સરવાળે પ્રજાને તેમની દ્વારા લાભ પહોંચશે. પણ સંસારની મોટામાં મોટી વિચિત્રતા જ છે, માણસ યોજના બનાવે અને કેટલીક વાર તે યોજના કુદરત મંજૂર ના રાખે. એકરૂપતા આવી, અભિનયની સચોટતા રહેતી. પણ અમે જોતા કે રામાયણની અંદર રામ બનવા બધા તૈયાર થઈ જાય, રામ અમે બનીએ, વારાફરતી બધાય રામ બનાવો, એ બધાને કઈ રામ બનાવાય, રામ તો એક જ બને. રામ બનવામાં એટલો બધો આનંદ કે રામ હજુ તો સ્ટેજ પર આવે ત્યાં જ બધા ફૂલની માળાઓ પહેરાવા જાય, એટલે 15-1 મિનિટ તો તેમાં વિક્ષેપ પડી જાય અભિનયમાં. મારા પરથી બધા ફૂલ લેવા માળાઓ, હજુ તો રામ આવ્યા, ભગવાન રામચંદ્ર કી જય થઈ જાય ને બધા જાય. સીતા બનવા ઘણા તૈયાર. આ છોકરાઓ જે યુવાનિયાઓ રામલીલા જોતા એમને પણ થાય કે આપણે પણ સીતા થઈએ કેવું, કોઈ કોઈને એવું થાય. પણ મંત્રનો પાઠ કોણ, બહુ જ મુશ્કેલ, કોઈ તૈયાર ન. રાવણ થવાનું પણ કોઈને ગમે નહીં, અને કૈકેયીની વાત આવે તો કે પહેલાની કૈકેયી અમે બનીએ, પાછળની ના બનીએ. રામનો અભિષેક થવાની વાત આવે છે ત્યાં સુધીની જે કૈકેયી છે
તે તો અમે ભજવીએ, પણ પછીની કઈ કે એનો જે પાઠ, એ ગાળો ખાવાનો પાઠ, એમાં ફૂલનો હાર કોઈ પહેરાવે નહીં. કોઈ પહેરાવતું હોય તો કે મૂર્ખા છો, કઈ કઈ ને પહેરાવા ચાલ્યા. પહેરાવો હોય તો સીતાને પહેરાવો, રામને પહેરાવો, લક્ષ્મણને પહેરાવો, હનુમાનને પહેરાવો, ભરતને પહેરાવો, આ કઈ કઈ ને હાર પહેરાવા ચાલ્યા, મગજ ઠેકાડે કે નહીં. મંત્રને તો પહેરાવાનું કોઈ નામ ન લે. પણ અમારે ત્યાં એક વિદ્યાર્થી એવો હતો, એક મંત્રા હું જ બધું હંમેશા તૈયાર. રામલીલા જયારે ગામડામાં થાય, ગામડાના લોકોની, ત્યારે છોકરો જ આગળ આવે કે કોઈ ન બને કે બને, પણ મંત્રા તરીકે પહેલું નામ મારું જ લખજો. બધાને કે ભાઈ આમાં તો ગાળો જ ખાવાની છે, બીજું કશું નહીં. તો કે પણ હું બહુ જ સેવા કરું છું એમ માન. મંત્રા સિવાય રામ રામાયણ બને નહીં, રામકથા થાય નહીં. અને રામની અંદર જે સેવાભાવ છે, પિતા તરફનો પ્રેમ છે, સીતાનો જે પ્રેમ છે રામને માટેનો, રામનો જે છે સીતાને માટેનો, ભરતની જે નિષ્ઠા છે, રામની અંદર જે વૈરાગ્ય છે, આ બધું બહાર ક્યાંથી આવે? ધારો કે મંત્રા હોત જ નહીં, ધારો કે કઈ કઈ એની બુદ્ધિ બગડી એટલે પાછળથી બદલાય તેવી, બદલાતો જ નહીં તો શું થાત? સવારના પોરમાં ઢમઢમ ઢમઢમ જેમ બેન્ડ વાજા વાગે એમ વાગત, અને અભિષેક થાત, તિલક થાત, અને રામ પછી તે મડુલી મારે ત્યાં રાજભવનમાં. રામાયણ કઈ બનક ન બન, કથા ન થાત. કથા તો મંથરા હતી માટે થઈ, એમાં ચમક આવી ગઈ છે. સિનેમા જોવા તો તમે જતા જશો, પણ સિનેમાની અંદર જયારે કોઈ કોઈને જુએ છે ત્યારે પરસ્પર આમ પ્રેમ થઈ જાય છે. હવે તો બહુ ઝડપથી થઈ જાય છે, અને પછી ગાવાનું પણ તરત થઈ જાય ચાલુ. એ ગાવાનું એક પેલો ગાય એટલે પેલા સામેથી પણ સુર પુરાવાનું થઈ જાય, ત્યારે બધાને બહુ આનંદ લાગે, કહો વાહ બહુ સરસ બહુ સરસ. પણ એટલી વારમાં તરત જ બદલાઈ જાય અભિનય, અને પાર્શ્વ ભૂમિકામાં કોઈ બીજો માણસ હોય સાંભળતો હોય આ એમના ગીતોને, એ બધા બે આનંદ કરતા હોય પાત્રો તે જોતો હોય, અને આંખ એકદમ રોષવાળી કાઢે, જોઈ લઉં છું ત્યારે રંગ વધારે આવે કેટલાક ને, હા હવે મજા પડવાની, હવે મજા પડવાની. પેલું તો હરખે હરખું જ હતું, બે જણા ગાતા તાન, નાસ્તા તાન, કૂદતા તાન, આઈસ્ક્રીમ ખાધો ને આ ખાધું, આબુ પછી ફરવા ગયા, બરાબર. એમાં શું, પણ હવે આ ત્રીજો એક નીકળ્યો છે ને, જરૂર કઈક પંચર પાડવાનો, ઉઠાવી જવાનો કે ગમે તે કરવાનો, મજા પડવાની, હવે ચાલવાનું લાંબુ. ગમે છે માણસને, ગમે છે. રામકથામાં પણ આવું છે, બધું સરખું જ થવાનું હતું, પંચે કહેલું, ગુરુજને કહેલું, બધું જ, મંત્રીએ પણ આ પાડેલી, દશરથની પણ તૈયારી. એક જ રાતનો સવાલ, આખી બાજી જ બદલાઈ ગઈ. મંથરાએ બાજી બદલી નાખી એમ કહીએ તો ચાલે. કવિએ દોષનો ટોપલો સરસ્વતી માતા પર નાખ્યો છે રામચરિત માનસમાં, વાલ્મીકીમાં આવું નથી, રામચરિતમાં છે. કવિએ કલ્પના કરી કે દેવો સરસ્વતી માતા પાસે પહોંચ્યા ને કહ્યું, કરે રે રામનો રાજ્યાભિષેક થશે તો અમારું કામ કોણ કરશે, માટે તમે જરા આગળ જાઓ, મંત્રાની બુદ્ધિને બગાડી નાખો. રામનો રાજ્યાભિષેક થાય જ નહીં. સરસ્વતીએ પહેલા તો કહ્યું વિદ્યાની દેવીએ કે મારાથી આવું કામ ન થાય, આ તો બહુ ખરાબ કામ કહેવાય બીજાનું બગાડવું. તો કે ના ના, આમાં બગાડવાનું નથી, સુધારવાનું છે, કરો ને આટલું કામ તમે. તે જનામાં જમાનામાં લાંચ રૂશ્વત નહીં અપાતી હોય, નહીં તો 1001 ચેક દેવો આપી પણ દે. એટલે સરસ્વતી તૈયાર થઈ ગયા. કેટલું સામાન્ય પાત્ર દેખાય છે સરસ્વતીનું, દેવી છે, વિદ્યાની દેવી, બધાને સદબુદ્ધિ આપનારી, પ્રકાશ પહોંચાડનારી, એ પાત્ર વામન બની ગયું છે. અહીંયા સીધી જ વાત હોત કે મંથરાને દ્વેષ થયો, થાય છે, માનવને દ્વેષ થાય છે, ક્યારે રે રામનો રાજ્યાભિષેક, કૈકેયીનું શું થશે, ભરતનું શું થશે. માનવની અંદર બે જાતના પ્રવાહો કામ કરે છે, એક બાજુ કૌરવ પક્ષ છે, એક બાજુ પાંડવ પક્ષ છે, એક બાજુ દૈવી સંપત્તિ છે, એક બાજુ આસુરી સંપત્તિ, બંને પ્રકારની સંપત્તિઓ કામ કરે છે. કેટલાક બીજાનું સારું જોઈને સુખી થાય છે, કેટલાક બીજાનું સારું જોઈને દુઃખી અકારણ થાય છે. કેટલાકને બીજાનું સારું કરવાની જ ટેવ છે, તો કેટલાકને બીજાનું ખરાબ કરવાનો જ આનંદ આવ્યા કરે, આ મનુષ્યની અંદર આ બંને પ્રકારના દેવ અને દાનવના પ્રભાવો ચાલ્યા જ કરે. મંત્ર પણ એમાંથી મુક્ત નહોતી માનવ તરીકે. તો પછી એની અંદર આવો વિચાર આવ્યો એને કે આ તો ઘણું ખરાબ કહેવાય, રામનો રાજ્યાભિષેક થશે, ભરતનું શું? જોકે મંથરા રામને એટલો જ પ્રેમ કરતી હતી જેટલો ભરત અને બીજાને કરતી હતી. તો પણ એના મનની અંદર એક વિચાર, સારા માણસની અંદર પણ ખરાબ વિચાર કોઈક વાર પેદા થાય. મહાભારત તે બતાવે છે, મહાભારત બતાવે છે સારા માણસમાં પણ ખરાબ વિચાર પેદા થાય. યુધિષ્ઠિર ઘણા સારા અને છતાં પણ શકુની, દુર્યોધન, ધૃતરાષ્ટ્રે આમંત્રણ મોકલ્યું તો દ્યુત રમવા ગયા. દ્યુતમાં બધું જ હારી ગયા. છેવટે બધું જ વળી પાછું એમને આપી દેવામાં આવ્યું, અને આપી દેવામાં આવ્યું એટલે વળી પાછા હસ્તિનાપુરની દિશામાં આગળ વધ્યા. વળી પાછા એમને બીજી વાર દ્યુત રમવા માટે બોલાવવામાં આવ્યા તો પણ યુધિષ્ઠિર ના કહી શક્યા, નહીં ચાલ્યા. અને એમાં પણ પાછું બધું હારી ગયા એટલે વનમાં જવું પડ્યું. યુધિષ્ઠિર આમ તો ઘણા સારા, સદગુણી, સદવિચાર વાળા, સત્કર્મ પરાયણ, પણ દ્યુત નો વધારે પડતો શોખ અને ના કહી શકે નહીં કે ભાઈ હું આવું દ્યુત ક્રીડા નહીં કરું, અને કરીશ તો આવી રીતે ઓળમાં પણ નહીં મૂકું બધી વસ્તુઓને. દ્યુતમ છલયતામ અસ્મી, ગીતાના 10મા અધ્યાયમાં કહેવામાં આવ્યું કે દ્યુતમ છલયતામ અસ્મી. ઘણા કે છે કે ભાઈ ભગવાને જ કહ્યું કે દ્યુત મારું સ્વરૂપ, તો આપણે જન્માષ્ટમી, ભગવાનનો જન્મદિવસ, તે દિવસે જુગાર ના રમીએ આપણે? ભગવાને પોતાનું સ્વરૂપ બતાવ્યું અને ઘણે ઠેકાણે જુગાર રમાય છે. જન્માષ્ટમીએ સવારથી રાત સુધી બધા રમે કે તો જ ભગવાન રાજી થાય, કારણ કે ભગવાન કૃષ્ણે જ કહ્યું છે કે દ્યુત મારું સ્વરૂપ છે. પોતાને ફાવતી વાત બધા પકડી લે, પણ ભગવાને દ્યુત મારું સ્વરૂપ છે તેમ નથી કહ્યું. ભગવાને શું કહ્યું છે તે બરાબર વાંચો તો ખરા. દ્યુતમ છલયતામ અસ્મી એમ ભગવાને તો કહ્યું કે જે દ્યુત છે તે છળ કરનારાઓ, કપટ કરનારાઓની વસ્તુ છે. એ દ્વારા કપટ થાય, છળ થાય અને માણસ બરબાદ બની જાય, તે મારું સ્વરૂપ. જેમ વાઘ ભગવાનનું સ્વરૂપ, સિંહ ભગવાનનું સ્વરૂપ, પણ એનાથી દૂર રહેવા જેવું સિંહ વાઘથી, તેમ દ્યુત પ્રભુનું સ્વરૂપ, આખું જગત પ્રભુનું સ્વરૂપ, પણ અમંગલ સ્વરૂપ, વિનાશકારી સ્વરૂપ, છળ કરનારું સ્વરૂપ ભગવાન પોતે કહે છે. માટે એનાથી દૂર રહો તેવી ગર્ભિત શિક્ષા પ્રદાન કરે છે. આ સમજવાને બદલે એકલું દ્યુતમ અસ્મી, દ્યુતમ અસ્મી, હું જુગાર છું, હું જુગાર છું, આપણે જુગાર રમવો જોઈએ, આવું ચાલ્યું. યુધિષ્ઠિરની અંદર ઘણી બધી સારી વસ્તુઓ, પણ આ એક ઘણી ખરાબ વસ્તુ, અને તેને લીધે પાંડવોને ઘણું સહન કરવું પડ્યું, વનમાં જવું પડ્યું, દ્રૌપદીને પણ ઘણું સહન કરવું પડ્યું. મહાભારતમાં દુર્યોધનની રાજ્યસભામાં દ્રૌપદીએ ચેલેન્જ ફેંકી કે જયારે યુધિષ્ઠિર હારી ગયા હતા દ્યુતમાં, તો એમને શું અધિકાર હતો મને અહીંયા આગળ મૂકવાનો ઓળમાં? જે માણસ પોતે જ હારી ગયા હોય તે ઓળમાં બીજાને કેવી રીતે મૂકી શકે? દ્રૌપદીએ કહ્યું છે રાજ્યસભામાં પોતાની વીરવાણીથી, અને તેનો જવાબ કોઈ આપી શક્યા નહીં. વ્યાસ પણ આપી શક્યા નહીં, દ્રોણ પણ આપી શક્યા નહીં, ભીષ્મ પિતામહ પણ આપી શક્યા નહીં સરખો જવાબ. દ્રૌપદી દુઃખી થઈ ગઈ હતી. સારા સારા માણસોમાં પણ કેટલીક વાર કોઈ કોઈ એવો વિકૃત વિચાર પેદા થાય, કોઈ કોઈ વિકૃત વૃત્તિ ઊભી થાય, જેનાથી તે પણ દુઃખી થાય, બીજા પણ દુઃખી થઈ જાય, બની જાય. હિન્દુસ્તાન આઝાદ થયું ત્યારે બધા સારા જ માણસો હતા ને? કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં બધા કંઈ ખરાબ હતા? સારા જ હતા. પણ માઉન્ટબેટને ફોર્મ્યુલા મૂકી પાર્ટીશનની, મહાત્મા ગાંધીજીએ વિરોધ કર્યો કે નહીં પાર્ટીશન, કોંગ્રેસનું બધું સ્વપ્ન નષ્ટ થઈ જશે પાર્ટીશનથી. તો આપણે હિન્દુ મુસ્લિમ એકતાને માટે જીવ્યા, મહેનત કરી, એ સ્વપ્નનો નાશ થઈ જશે આમાં તો. પાર્ટીશન ધર્મના નામ પર હોય જ નહીં, કોઈ દિવસ કોઈ દેશમાં ન હોય, નહીં હું સ્વીકારી શકતો નથી. એક બાજુ આખી કોંગ્રેસ વર્કિંગ કમિટી છે, એક બાજુ મહાત્મા ગાંધીજી અને આચાર્ય કૃપલાની બેચ છે. ઇતિહાસ વાંચજો ભારતનો, આઝાદીનો. આચાર્ય કૃપલાની છેવટ સુધી ગાંધીજીની પાસે જ રહ્યા કે અમે આ પાર્ટીશન નહીં સ્વીકારી શકીએ. ગાંધીજીએ કહ્યું હું નહીં સ્વીકારી શકું, આ મારા સ્વપ્નનું સ્વરાજ રાજકીય પણ નથી. બીજી બાજુ આખી વર્કિંગ કમિટી, સરદાર પટેલ, જવાહરલાલ, રાજેન્દ્ર બાબુ, બધા એવું ચાહતા હતા કે લઈ લો ઝડપથી પછી જોઈ લઈશું. બુદ્ધિ થોડી કેવી થઈ ગઈ એમની, બીજો વિચાર નહીં કર્યો કે પાછળથી શું. લાખો માણસોનો કચ્ચર ગાણ થઈ ગયો. પાર્ટીશન પહેલા વ્યવસ્થા તો કરો, જેમને પાછા આવવું છે જવું છે તેમને થોડો સમય 6 મહિનાનો તો આપો, કશું જ નહીં. કેટલી બધી ક્રાંતિ લોહ લોહાણ અવસ્થા થઈ ગઈ. ગાંધીજીને આચાર્ય કૃપલાની બે અલગ રહ્યા, બીજા બધા જ સામે હતા. તે પણ કઈ દેશના વિરોધી તો નહોતા જ, પણ એમને એમ થયું કે અત્યારના સંજોગોમાં જ કરી લેવું સારું. અત્યારના સંજોગોમાં બેટર લેટ ધેન નેવર, કરી જ લો પછી આપણે જોઈ લઈશું અંદર અંદર. પણ એમની ગણતરી ખોટી પડી. શું કરે, ગાંધીજીની ગણતરી સાચી પડી કે આ કરવું યોગ્ય નથી, આનાથી બીજા પ્રશ્નો ઉભા થશે અને તે પ્રશ્નોમાંથી આપણે બહાર નહીં આવી શકીએ. સંત હતા, સંતના હૃદયના પડઘા સાચા પડ્યા. કૃપલાનીને એમાં વિશ્વાસ હતો. થાય છે આવી રીતે સંસારના ઇતિહાસમાં. એ મંથરા કઈ બહુ ખરાબ નહોતી, એ તો દાસી તરીકે આવી હતી સીતાની કૈકેયીની સાથે. પ્રેમ રાખતી હતી રામ પ્રત્યે, પ્રેમ રાખતી હતી ભરત પ્રત્યે, કૈકેયી પ્રત્યે, મહારાજા દશરથ પ્રત્યે, સીતા પ્રત્યે, સૌ પ્રત્યે. પણ કોઈક વાર કોઈ વિચાર એવો પેદા થઈ જાય છે માણસના મનની અંદર, કોઈ એવો લોહીનો સંસ્કાર ઉભો થઈ જાય છે, બળવાન બની જાય છે. કુદરત તે રીતે તેને વેહિકલ બનાવવા માંગે, નિમિત્ત કરવા માંગે, માધ્યમ કરવા માંગે, તો તે દોષનો ટોપલો માથે ઓઢી શું થાય. એટલે આ રીતે તો જો તમે જુઓ તો મંથરાને માળા પહેરાવો, પહેરાવો. મંથરા સ્ટેજ પર આવે એને ડરવાની જરૂર નથી, એને પણ માળા પહેરાવો. મંથરા તમે પણ સારું કામ કર્યું. હા મંથરા, તમે ના હોત તો રામ વનમાં જાય એવા હતા. પોતાની મેળે જાત તો એમની સત્વશીલતા બહાર દેખાત, તો પછી તે સીતાઈ સાથે જાત, તો પછી સીતાનું હરણ થાત, તો પછી રામ એમને શોધવા જાત, તો પછી તે રાવણનો નાશ થાત, તો પછી તે વળી પાછા આખા રાક્ષસ કુળ હતો તેનો પણ નાશ થાત. તમે તો ઘણું પાયાનું કામ કર્યું, પાયાની ક્રાંતિ કરી મંથરા દેવી. તમારે નિરાશ થવાની ના હિંમત બનવાની જરૂર નહીં, તમને રત્નનો ઇલકાબ આપીશું. ચાલો ખોટું ના લગાડતા, દરેક પાત્રને તેની ભૂમિકા પ્રમાણે જુઓ, દરેક પાત્રને તે જ્યાં ઊભું છે ત્યાં જુઓ, તે રીતે મૂલવો તો તમને ખોટો ધિક્કાર નહીં થાય. બધા જ પાત્રો પ્યાદા જેવા છે પ્રભુના હાથમાં, અને પ્રભુ જે રીતે જેની પાસે જેવું કામ કરાવવા જ્યારે માગે ત્યારે કરતા હોય છે. મંથરાએ પણ પોતાની રીતે કામ કર્યું, કોણ બીજું કરે, કોઈકે તો કરવું જ જોઈએ. એટલે એણે કઈકે એના કાન બંભેર્યા, અને શરૂઆતમાં તો કઈકે એના કાન બંભેરી શકી નહીં, પરંતુ પાછળથી તે પ્રયત્નમાં તેને સફળતા મળી છેવટે. અને તેણે જ રસ્તો બતાવી દીધો કે બે વરદાન તો બાકી છે ને તમારા. અને મહારાજા દશરથ જયારે રાજભવનની અંદર રાત્રિના સમયે રોજના નિયમને અનુસરીને ગયા, ત્યારે કઈકે કોપ ભવનમાં છે જાણી લીધું. મંથરાએ કૈકેયીને કોપ ભવનમાં મોકલી અને ત્યાં આગળ પોતે ગયા. અને જ્યારે કૈકેયી દ્વારા તેમને ખબર પડી કે પરિસ્થિતિ તો અતિશય કરુણ બની ગઈ, ત્યારે તેમનું હૈયું પણ હાલી ગયું. કર્મનું ફળ છે, માણસ જેવું કરે છે તેવું જ પામે, જેવું વાવે છે તેવું જ લડે. જેણે ખેતરની અંદર ઘઉં વાવ્યા છે તે ખેતરમાંથી તે ઘઉંના બદલામાં કદી બાજરી પામી શકે નહીં. જેણે શેરડી જ વાવી છે તેને શેરડી જ તે ખેતરમાંથી મળવાની, બીજું કઈ મળે જ નહીં. એ મહર્ષિ વાલ્મીકીએ તે પ્રસંગનું નિરૂપણ કર્યું છે, રામચરિતમાનસમાં તે પ્રસંગનું નિરૂપણ કરવામાં આવ્યું નથી. મહર્ષિ વાલ્મીકીએ કર્મના આ નિયમનું પ્રતિપાદન પોતાના વાલ્મીકિ રામાયણમાં કર્યું. ગડગડ 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 ગડગડ. રાત્રિનો શાંત સમય છે, પ્રાતઃકાળ. ગડગડ 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 ગડગડ. મહારાજા દશરથ રાત રહે જાહરે પાછલી ખટઘડી, સાધુ પુરુષને સુઈ ન રહેવું, બ્રાહ્મ મુહૂર્તમાં જાગવાના નિયમ વાળા ઉઠ્યા છે. પોતાના રાજભવનની અગાસીમાં આટા મારે છે. ગડગડ 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 સંભળાય છે, દૂર નજર પડે છે. સરસ મજાની નદી છે, ઝરણું છે પાસે. જુએ છે ચાંદની રાત છે, થોડું થોડું અજવાળું થઈ ગયું છે, તરત જ ધનુષ્ય હાથમાં લે છે, તરત જ બાણ ઉપર ચઢાવે છે અને તરત જ ફેંકે છે, વિંધે છે. ચિત્કાર કરતો ધરતી પર ત્યાં ઢળી પડે છે પેલો જીવ જેને આ બાણ વાગે છે. તે ગડગડ ગડગડ અવાજ બંધ થઈ જાય છે પાણીનો. દશરથ ત્યાં આગળ જાય છે. પછી એને એમ થાય છે કે આ હરણ વહેલી સવારે પાણી પીવા આવ્યું એનો અવાજ છે, બાણથી વિંધી નાખું. તાજું હરણ મૃગિયાનો શોખ આમી તે હતો રાજાઓને. ત્યાં ગયા તો હજુ પાણી જે ભરનાર હતો તે મરી ગયો નથી, મરવાની અણી પર છે. જોયું, ઓ માણસ છે, અરે બહુ ખરાબ કામ થઈ ગયું મારાથી, ઘણું ખરાબ કામ થઈ ગયું, ક્ષમા માંગી પ્રભુ, મારી ભૂલ થઈ ગઈ, મને એમ લાગ્યું કે આ હરણ છે, મૃગ છે, મને ખબર નહીં કે માણસ છે, તમે છો, તમે કોણ? તો કે રાજા તારી બુદ્ધિ બગડી ગઈ, તે ભયંકર કામ કર્યું. ધાર કે મૃગ હોત તો પણ શું, તને એને મારવાનો અધિકાર હતો. પ્રભાતના પ્રથમ પ્રહરમાં મેં તારું બાણ માર્યું એ પહેલા તારે તપાસ કરવી જોઈતી હતી. દુર્બુદ્ધિ નો શિકાર બની ગયો. અમારા માતા પિતાને કાવડમાં બેસાડીને મારા ખભા પર લઈને હું યાત્રાએ નીકળ્યો હતો, જુદા જુદા તીર્થોની યાત્રા કરાવતો હતો. અહીંયા આગળથી અમે પસાર થતા હતા, એમને સ્નાનાદિ કરાવીને પાણી પીવાની ઈચ્છા હતી, પાણી હું ભરતો હતો આગળ જવા માટે. ગડગડ 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 તેનો અવાજ આવતો હતો પાણીનો, અને આ બાણ અચાનક મારા પર વાગ્યું. મને તો કઈ ચિંતા નથી મારી, પણ મારા માતા પિતાની સ્થિતિ કેવી થશે? બંને પ્રજ્ઞાચક્ષુ જેવા વયોવૃદ્ધ છે, હરી ફરી શકે એમ નથી. જા, હું તને શાપ આપું છું, તે આટલો બધો અનર્થ કર્યો, અમંગલ કર્યો, તને સુખ નહીં મળે. મહર્ષિ વાલ્મીકીએ જેવો શાપ આપ્યો હતો પાર્થિને, માં નિષાદ પ્રતિષ્ઠામ ત્વમગમા શાશ્વતી સમા યત ક્રૌચ મિથુનાદેકમ અવધિ કામ મોહિતમ, આ બે સારસ પક્ષીમાંના એકને કામ મોહિત થયેલા ને તે બાણ માર્યું, મારી નાખ્યું, એટલા માટે તને અનંત કાળ સુધી શાંતિ નહીં મળે, તેવો જ શાપ આ ઋષિ પુત્રે આપ્યો અને કહ્યું, શાંતિ નહીં મળે રાજા તને, કારણ કે મારા જીવનની ને મારા પિતાના જીવનની શાંતિને તે લૂંટી નાખી, ઝૂંટવી લીધી, જે બીજાની શાંતિને અણે એને કદી શાંતિ મળતી નથી. જા, તું પણ દુઃખી થઈશ, તારા જીવનમાં પણ એવો પ્રસંગ આવશે જ્યારે આનંદને ઠેકાણે શોક ફેલાઈ જશે, હર્ષ વિષાદમાં પરિણમશે. અને જેવી રીતે આ મારા માતા પિતા મારા વિયોગને સહન કરે છે, એવી રીતે તું પણ તારા પુત્રના વિયોગને સહન કરતા કરતા મરી જઈશ. જા, પ્રાણ છૂટી ગયો કુમારનો. માતા પિતા કલ્પાંત કરવા લાગ્યા. કલ્પાંત કરતા કરતા તેમણે પણ પોતાના સ્થૂળ શરીરનો પરિત્યાગ કર્યો. આ કર્મ હતું. વાવેલા ઘઉં હતા, બાજરી આવે તેમ હતી. તે શાપને પાકવાનો સમય આવી ગયો. બધા જ સંજોગો અનુકૂળ બની ગયા. તદ્દત ભૂલે ચૂકે પણ કોઈનું ખરાબ ન કરતા, બને તો સારું કરજો, ન થાય તો તટસ્થ રહેજો, કોઈની સ્તુતિ કરાય તો કરજો, ન કરાય તો વાણીને એટલી તો લગામમાં રાખજો કે નિંદા ન થાય. ન થાય આપણે શા માટે કરવી જોઈએ? કોઈની પણ આપણે વિચારવું કે આપણે કોઈ નિંદા કરે તો આપણને કેવું લાગે, તો આપણે કોઈની શા માટે કરીએ? કોઈને અપાય નહીં તો વાંધો નથી, પણ કોઈ આપતું હોય તો વચ્ચે ના આવતા, એમ ન કહેતા કે ન આપતા, તમે ના આપો તો કઈ વાંધો નહીં, પણ કોઈ આપતું હોય તો વચ્ચે તમે વિદુષકનો પાઠ ન બજાવતા, ઉત્સાહ આપજો, ના આપી શકો તો ટાળા રહેજો, કોઈનું મકાન થતું હોય તો થવા દેજો, તોડી ના નાખતા જઈને ત્યાં, તોડાવી ન દેતા, નહીં તો કદી સુખ શાંતિ નહીં સાંભળે. આ નિયમ છે કર્મનો, સુખનો નિયમ. વાવો તેવું લડો, નિયમ છે, કરો તેવું ભરો. એ સમય આવી ગયો અને મહારાજા દશરથના જીવનમાં, એટલે મંથરા તો નિમિત્ત બની ગઈ, કૈકેયી તો નિમિત્ત બની ગઈ, મહાન સતી સ્ત્રી હતી. શાપને કામ કરવાનું છે. ઋષિકુમારનો શાપ છે, બ્રહ્મકુમારનો શાપ છે, કદી પણ મિથ્યા થાય નહીં. અને એટલે સમય આવ્યો અને તરત જ કઈ કે બાણ મારતી હોય તે રીતે મહારાજા દશરથે ઘણો અનુનય વિનય કર્યો અને છતાં પણ તેની વાતને સમજ્યા વગર અથવા તો તેને અનુમોદન આપ્યા વગર તરત જ કૈકેયીએ કહી દીધું કે તમારે તો મને જે તમે પહેલા વરદાન આપવાના બાકી હતા તે વરદાન આપવાનું ઘણી વાર કહો છો પણ આપતા તો નથી, માટે આજે હું મારા બે વરદાનો માગી લઉં છું.
સુણો પ્રાણ પ્રિય માગતિ મન ગમતું વરદાન, રાજ તિલક હો ભરતને સત્ય કરી દો વાણ. બીજું વર બે હાથને જોડીને માગું, મનોરથ કરો પૂર્ણયે કઠોર છો લાગું. 14 વર્ષ વનમાં વસે રામ તપસ્વી વેશ, ઉદાસીન સવિશેષ હો રાગ ન રાખે લેશ. વચન સુણીને નૃપતિના હૃદયમાં થયો શોક, ચંદ્ર કિરણ સ્પર્શે કરી ચકવો જમ અફસોસ. એ રાજા ખૂબ ગયા ગભરાઈ, રાજા ખૂબ ગયા, રાજા ખૂબ ગયા ગભરાઈ. વાણી કે મેં કરી ના વદાઈ, વાણી કે મેં કરી. બાજે તે તરને પકડ્યું હો, બાજે તે તરને પકડ, તાળે તડિત પ્રહાર થયો કો, તાળે તડિત પ્રહાર થયો કો. એવા મ્લાન બની ગયા ભૂપ, એવા મ્લાન બની ગયા, માથે હાથ રાખી બેઠા ચૂપ, માથે હાથ રાખી બેઠા. શોકે આંખને બંધ કરીને, શોકે આંખ, શોક બેઠો શરીર ધરીને, એવા અવસરે આ થયું કેવું. નાશ પામેલા યોગી જેવું, નાશ સિદ્ધિ સમયે અવિદ્યા આવે, યોગ ભ્રષ્ટ કરે થયું એવું, યોગ બરબાદ બન્યો હું કરી નારીનો વિશ્વાસ. વિપત્તિ જડથી અવધનો સ્ત્રીએ કર્યો વિનાશ. નારીનો વિશ્વાસ કર્યો, વિશ્વાસ એટલા માટે કર્યો કે જયારે કહ્યું કે વરદાન માંગ તો કઈ કે કહ્યું ભવિષ્યમાં માગીશ. તે વખતે જો એટલું કહી દીધું હોત દશરથે કે તું માગજે ખરી પણ મને અનુકૂળ હોય તો જ આ કહીશ, જોઈ લીધું. પણ હવે તે વખતે સોલિસિટરોનો જમાનો પણ નહીં હોય, એડવોકેટ જનરલો પણ નહીં થતા હોય, અને રાજાને એટલો પ્રેમ કઈ કઈને માટે કે આ માગી માગીને કઈ ખેદાન મેદાન કરનારું થોડું માગ. એટલે હવે થયું બરબાદ બન્યો હું કરી નારીનો વિશ્વાસ, વિપત્તિ જડથી અવધનો સ્ત્રીએ કર્યો વિનાશ. હવે તમારી કઈ કઈ કઈક માગે તો ચતુર રહેજો ભાઈ, હા, કે આટલું કરો તો જ, આમ કહો તો જ, આમ કહો તો જ. તો પહેલેથી કેવું તમારે કે તું કહેતો ખરી પહેલા, મને ઠીક લાગે તો જ, મને ઠીક લાગે તો જ. ઇતિહાસમાંથી શિક્ષા લેજો. દેખી રાજાની દશા કઈ કઈ જલ્દી, બોલી ઉઠી શબ્દને ક્રોધ થકી, તપતી ક્રોધ થકી તપતી. આ રીતે ઇતિહાસ ચાલે. આવતીકાલે છેલ્લો દિવસ આપણા પ્રવચનોનો, આ પ્રવચનો રામચરિત માનસ પરના 30મી તારીખ સુધી ચાલવાના હતા, 15 દિવસ. આવતીકાલે છેલ્લો દિવસ આપણા પ્રવચનોનો